तत्वाद सूत्र की कौन सी टीका का मुख्य आधार इस क्लास में लिया गया है? चार ऑप्शन है, आचार्य पूज्यपाद रचित, आचार्य अखिलन देव रचित, पंडित चेतन दास जी कृत और रामजी बापू जी कृत। बोलो हेमल भाई। रामजी बापू जी। वेरी गुड। चल कर। अच्छा, आचार्य पूज्यपाद रचित कई टीका थे? नाम कहने चाहिए सर, याद से रहे नाम। हाँ, जो आया यहाँ मुके भी है नहीं बोलो ना। ये ये समन भद्राचार्य रचित है। आचार्य पूज्यपाद रचित है सर्वार्थ सिद्धि, सर्वार्थ सिद्धि। आचार्य अखंड देव रचित कई टीका है? बहुत सरस, तत्वार्थ राजवार्तिक। पंडित चेतन दास जी कृत से नाम सूर्य तो भी याद है। हाँ, तत्वार्थ सार, तत्वार्थ सार नाम से रामजी बापू जी नाम है मोक्ष शास्त्र। चलो सेकेंड क्वेश्चन बहनों माता से। हाँ, आप पूछा करो। पहले सूत्र में मोक्ष मार्ग शब्द क्या सूचित करता है? बहुवचन और मोक्ष मार्ग तीन है। बहुवचन मोक्ष मार्ग तीन में से कोई भी दो प्रकार है। एक वचन सिर्फ सम्यक दर्शन ही मोक्ष मार्ग है और एक वचन तीनों की एकता है। पहला हाथ हाथ ऊंचा हाथ ऊंचा कितना बेटा आवड़े से बस एक बे तीन चार पांच छ बोलो। बहुत सारा। चलो मोक्ष मार्ग है सिंगुलर वर्ड से और सम्यक दर्शन ज्ञान चरित्र त्रण की एकता है मोक्ष मार्ग कहे। आइयो मां नेक्स्ट क्वेश्चन। तत्वार्थ शब्द का अर्थ क्या है? तत्व को समझना, अर्थ को समझना, तत्व और अर्थ को समझना, तत्व को समझना और अर्थ को नहीं समझना। तत्व अर्थ बे में समझू इन्हें तत्वार्थ शब्द नो तत्वार्थ श्रद्धा नो इन्हें देवी साची श्रद्धा होगी। चलो बहनों माती फोर्थ क्वेश्चन। अर्थ का मतलब क्या है? द्रव्य गुण पर्याय रूप वस्तु, पैसा, उसका भाव या जानना। एक बे त्रण जन चार पांच छ बोलो बहन तब। फर्स्ट ऑप्शन द्रव्य गुण पर्याय रूप वस्तु ने अर्थ कहवाये और एनो जे भाव छे थर्ड ऑप्शन एने तत्व कहवाये। फिफ्थ क्वेश्चन भाइयों का। सम्यक दर्शन की उत्पत्ति की अपेक्षा कौन से प्रकार है? उपशम अनिच्छायिक, निसर्गज अधिगमज, बीज या लब्धि प्रथम ऑप्शन या द्वितीय ऑप्शन उत्पत्ति की अपेक्षा भेद कहवाना है। आज ऊर्जा कर जो कोने कोने आओ लगे एक बे त्रण ओके बोलो निसर्ग नदी में तो अपने सूत्र में आए थे जो कि बीजे कॉन्टेक्ट तो कंफ्यूज थी जाए क्या उत्पत्ति की अपेक्षा है कुछ पहलो जो ऑप्शन है ये पण सम्यक दर्शन ना प्रकार है उपशम अने क्षय ये कई अपेक्षा थी है एक कर्म की अवस्था की अपेक्षा है कि कर्म की क्या शू अवस्था पी आ बीज और लब्धि शू है एक ज्ञान ना प्रकार है प्रथम ऑप्शन बीजे ऑप्शन शू है ना जो अनाधिकार की ने एवी रीतना नहीं जे नित्यत्व में सम्यक्त्व में जाए प्रथम ऑप्शन है जो श्रेणी चढ़ती वक्त सम्यक्त्व करी थी खाए ये द्वितीय ऑप्शन। चलो सिक्स क्वेश्चन बेनो करो अधिगम किसे कहते हैं पूर्व के संस्कार से प्राप्त कर्म क्षय से प्राप्त पर उपदेश से प्राप्त के अनुभव से प्राप्त। चलो एक बेन ने आवड़े बे त्रण हाँ बोल उद्देश्य से प्राप्त बहुत अच्छा जो देशना लब्धि अपने जेने कहवा तो अधिगम से एट कोई ना उपदेश थी जो तत्व मे एने अधिगम समझ कहवा जो हम अमुक सिलिंडर बैंक है जो सूत्र है एना अर्थ नहीं सिलिंडर बैंक है वर्ड एक्जेक्ट आपने जुड़े जो फर्स्ट डैश प्रवर्तक डैश पर्वतों के भेदक अर्थात नष्ट करने वाले तथा विश्व के समस्त डैश जानने वाले आपको उनके गुणों की प्राप्ति हेतु में प्रणाम करता हूँ या वंदन करता हूँ। एक मिनट भाइयों करो हाथ ऊंचा करो कोने कोने आवड़े थे बस एक त्रण भाइयों में कोई नहीं कयू सूत्र मंगलाचरण है जो आप बोले मोक्ष मार्गस्थन लेता। चलो बेनो तरफ पांच साइड है क्वेश्चन बोलो आंटी हाँ बहुत जरूर बहुत जरूर वेरी गुड आंटी वेरी गुड खाली विश्व को जानने वाले की जो है तो गड़बड़ गई है विश्व के समस्त तत्वों को जानने वाले तो एवा दिनेन्द्र भगवान ने नमस्कार करो। चलो नेक्स्ट क्वेश्चन बेनो माटे छे फरी डैश ए लोगो ने आ चांस हतो पर स्किप करी डैश डैश और डैश तीनों मिलाकर मोक्ष का मार्ग है अर्थात मोक्ष की प्राप्ति का उपाय है कोने कोने आवड़े छे आप हाथों ऊंचा करो। चलो इजी क्वेश्चन है जय भाई बोलो सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक ज्ञान। चलो नाइन डैश वस्तु के स्वरूप सहित डैश जीवादि पदार्थों की श्रद्धा करना तो सम्यक दर्शन है। कोई आवड़े जानकर डैश इतने के वस्तु के स्वरूप सहित डैश जीवादि पदार्थों की श्रद्धा करना तो सम्यक दर्शन है बोलिए हाँ बोलिए आप बोलिए हाँ बहुत सही वेरी गुड तत्व के स्वरूप सहित और इतने के जीवादि पदार्थों की श्रद्धा करना तो सम्यक दर्शन है वेरी गुड तत्वार्थ श्रद्धांश है। चलो लास्ट क्वेश्चन नहीं अजी दुबे क्वेश्चन शो वह सम्यक दर्शन डैश से अथवा डैश से उपदेश आदि से उत्पन्न होता है કયું છે આ નિસર્ગ અધિગમ છે એ તો ખબર છે, પણ સિલિન્ડર બ્લેન્કમાં સાચો આન્સર જોઈએ. સિલિન્ડર બ્લેન્ક કા સચ્ચા આન્સર કોણ બોલે? પણ ત્યાં શબ્દ બીજા છે, બાકી સૂત્ર તો મેં કીધું ને સામે દીધું. કોઈને આવડે છે બોલો? બહુ સરસ, જોઈને બોલો છો. મેં કીધું આટલું પરફેક્ટ કેવી રીતના આવે. ચલો લાસ્ટ ક્વેશ્ચન. બહુ સમ્યક દર્શન સ્વભાવ છે અથવા પર કે ઉપદેશ આદિ છે ઉત્પન્ન હોતા હૈ. સ્વભાવ છે એટલે નિસર્ગ, પર કે ઉપદેશ આદિ એટલે અધિગમ. આ લાસ્ટ ક્વેશ્ચન બાય મિસ્ટેક સેમ જ થઈ ગયો છે એટલે ઠીક થઈ ગયો. આવી રીતના આપણા 10 ક્વેશ્ચન કોઈ રાખે કરી. હવે જો એક હજી બીજું ક્લેરિફિકેશન કરવું છે, લાસ્ટ ક્લાસમાં આપણે જ્યાં નિશ્ચય વ્યવહારની વાત ચાલતી હતી તો ત્યાં દ્રવ્યલિંગી મુનિરાજની ચર્ચા નીકળી હતી, એની આપણે થોડી વાત કરી હતી. તો એમાં એક જ પક્ષ પ્રેઝન્ટ કર્યો હતો મેં કે દ્રવ્યલિંગી મુનિરાજ કેવી રીતના 28 મૂળ ગુણનું ચોખ્ખું પાલન કરે છે અને કંઈક અંદરમાં શંકા આવી રહી ગઈ હોય અથવા કંઈક દોષ રહી ગયા હોય તો સમ્યક તો પ્રાપ્ત નથી થયું માટે બી કલ્લા ગુણસ્થાનમાં. એટલે આપણે વાત એ રીતે કરી હતી કે એ જે સામાન્ય મિત્યાદ્રષ્ટિ જીવ છે એના કરતા ઊંચા પદમાં છે. પણ એક પડકો ખાલી ચીજ મારે ચોખવટ કરવી હતી, કોઈકે મને કહ્યું કે આ ચોખવટ કરવી એટલે કે અત્યારના જે મુનિરાજો આપણને દેખાય છે એમાંથી ઘણા ખરા ના 28 મૂળગુણ પણ પાકા હોતા નથી. આપણને જોઈને ખ્યાલ આવે કે એમનું જે 28 મૂળગુણ એટલે જે અદંત ધોવણ નાદી છે, શરીર પર કોઈ લેપ આદિ લગાવે છે, ચશ્મા આદિ પહેરે છે, એમનો આહાર આદિ પહેલેથી પ્રી ડિસાઇડેડ હોય છે, તો આ 28 મૂળગુણ પણ પાકતા નથી માટે એ તો દ્રવ્યલિંગી પણ કહેવાને લાયક નથી. એટલે આપણે જે ચિહ્ન આદિથી નિર્ણય કરીને ચિહ્ન સાચા 28 મૂળગુણ દેખાય તો એમને દ્રવ્યલિંગી માનવા જોઈએ, બાકી બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ચોખવટ થઈ. દ્રવ્યલિંગીના કોઈ પ્રકાર નથી. આમ તો જોઈએ તો દ્રવ્યલિંગી, દ્રવ્યલિંગી શબ્દ જનરલ છે, બાકી દ્રવ્યલિંગી મુનિરાજ હોય અથવા દ્રવ્યલિંગી શ્રાવક હોય. દ્રવ્યલિંગી શ્રાવક એટલે કે પંચમ ગુણસ્થાન વ્રતથી શ્રાવકના બાહ્ય વ્રત પ્રતિમાઓ આદિ પાડે છે પણ અંતરમાં સમ્યક દર્શન નથી. હા, એ શાસ્ત્રમાં આવે. હા, જો આ પણ એક પ્રકાર છે, બરાબર, આ પણ એક પ્રકાર છે કે દ્રવ્યલિંગી મુનિરાજ એટલે નિત્યાદ્રષ્ટિ હોવા જોઈએ એવું જરૂરી નથી. સમ્યક દ્રષ્ટિ પણ હોય પણ એમને જે ત્રણ કસાય ચોકડીના અભાવની બદલે એક જ કસાય ચોકડીનો અભાવ કર્યો છે એટલે ચોથા ગુણસ્થાનના અવ્રતિ શ્રાવક જેવો અંદર વૈરાગ્ય છે પણ બાહ્યમાં મુનિદશાનું દ્રવ્યલિંગ પાડે છે તો એ પણ દ્રવ્યલિંગી કહેવાય છે. દ્રવ્યલિંગીનો જનરલ મિનિંગ શું છે? એમની આંતરિક ભૂમિકા જુદી છે અને બાહ્યની ભૂમિકા જુદી છે, બરાબર. ચાલો એ આપણી ચર્ચા કરી. જો હવે આગળ વધીએ, આજથી આપણે સાતમું સૂત્ર ચાલુ કરીએ છીએ. જો હવે સ્લાઇડમાં આવી જઈએ, એકવાર સૂત્ર પાઠ કરી લઈશું બધા એટલે આપણે ક્લીન બેસી ગયા. પહેલું સૂત્ર શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર તત્વા શ્રદ્ધાનું સમ્યક દર્શન. ત્રીજું તન નિસર્ગ અધિગમાદ્વાર. ચોથું જીવધિ વાસ્ત્રવગન સંવરૈના મોક્ષાર્થ તત્વ. પાંચમું નામ સ્થાપના દ્રવ્ય ભાવ સત્સંગ્યા. છઠ્ઠું પ્રમાણ નય અધિગમા. અને સાતમું હવે આપણે આવીએ છીએ જો એને થોડી વારમાં આપણે પાઠ કરીશું. જો આપણે એકવાર પહેલા છઠ્ઠા સૂત્રનો એક મિનિંગ આપણે ફરીથી જોઈએ. પ્રમાણ નય અધિગમા, અધિગમા એટલે શું હતું? કે સમ્યક દર્શન અને રત્નત્રય તથા જીવાદી તત્વો કા જ્ઞાન प्रमाण और नैवत्य होता है। जो एक करी थी आपने पुलिस स्लाइड हुई है भव्य स्लाइड एक जो अत्यार सुधी आपने जो सूत्र जो है पहला थी चौथा सूत्र सुधी को वर्णन आ गयु के पहला तो सम्यक दर्शन के भी इतना प्राप्त कराए एनु वर्णन आ गयु बराबर मोक्ष मार्ग शू है અને સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત કરે બરાબર આટલું ફર્સ્ટ થી ફોર્થ સુધી આવ્યું ફિફ્થ સૂત્રમાં નિક્ષેપ ની વાત કરી નિક્ષેપ એટલે શું છે કે એક છે હું જીવ પદાર્થ એક છે જ્ઞાન જ્ઞાનનું કાર્ય શું છે કે જાણવું સ્વને પણ જાણવું અને પરને પણ જાણવું બરાબર સ્વપદ પ્રકાશક હોય ને જ્ઞાન તો પદાર્થોને જાણવું એ જ્ઞાનનું કાર્ય હવે પદાર્થોનું વર્ણન જીનાગમમાં કેવી રીતના આવે છે કે નિક્ષેપોના માધ્યમથી પદાર્થોને સમજાવવામાં આવે બરાબર એટલે પાંચમું સૂત્ર ત્યાં નાખ્યું હવે પદાર્થોનું જ્ઞાન કેવી રીતના થાય તો એના માટે સિક્સ થી એઈથ સુધી ત્રણ સૂત્ર છે પદાર્થોનું જ્ઞાન કરવાના ત્રણ સૂત્ર છે જો એમાં છઠ્ઠા સૂત્રનું ઉપર ટાઇટલ શું છે આપણે વાંચીએ ફરીથી છઠ્ઠા સૂત્રનું ટાઇટલ છે કે સમ્યક દર્શન સમ્યક દર્શન આદિ તથા તત્વોને જાણવાનો ઉપાય શું લખ્યું છે સમ્યક દર્શન ઓર તત્વો કો જાણને કા ઉપાય બરાબર તો કો જાણને કા ઉપાય હે એક સાધારણ એક સામાન્ય ઉપાય પ્રમાણ અને નય બરાબર એક એમ કે સૌથી મોસ્ટ બેઝિક પદાર્થને જાણવાનો ઉપાય તો પ્રમાણ અને નયથી પદાર્થોનું જાણવું થાય છે હવે એનાથી વધારે વિશેષમાં વધારે વિશેષતાથી જાણવું હોય તો સાતમું અને આઠમું સૂત્ર છે જો હવે આપણે એનું પરિભાષા વાંચે એક સ્લાઇડ ઉપર જો સાતમું સૂત્ર સમ્યક દર્શન આદિ આમાં સ્લાઇડમાં નથી સમ્યક દર્શન આદિ તથા તત્વો જાણવાના અમુખ્ય ઉપાય સ્લાઇડનું ટાઇટલ શું છે સમ્યક દર્શન અને તત્વોને જાણવાના અમુખ્ય ઉપાય અમુખ્ય ઉપાય એટલે અમુખ્ય ઉપાય છે જે ઓછું સાધારણ ઉપાય આ વિશેષ છે આમાં વધારે ડિટેલ્સમાં પદાર્થોને જાણવાની પદ્ધતિ બતાવવામાં આવે છે જો સૂત્ર નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાન તરફ શું છ શબ્દ આપણને આપ્યા છે કયા છ શબ્દ છે નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાન ये से भी सम्यक दर्शन आदि तथा जीवादि तत्वों का अधिगम होता है अधिगम मिले जान अधिगम मिले जान कॉन्टेक्स्ट किसको चाहिए शू बात कर रहे थे कि सम्यक दर्शन के इस ना करते तत्वों ने जानवा भी तत्वार्थ ना श्रद्धा की सम्यक दर्शन सम्यक दर्शन की शू करते के मोक्ष मार्ग है इसलिए जीव सुखी रहते बराबर सुखी गांव माटे सम्यक दर्शन आदि प्राप्त करूं સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવા માટે તત્વાર્થોનું શ્રદ્ધાન કર્યું તો તત્વાર્થોને જાણવા કેવી રીતના કે પ્રમાણ અને નૈતિક જાણવા હવે એનાથી વધારે ડિટેલમાં જાણવું હોય તો આવી રીતના વિધાન આદિથી જાણવા નિર્દેશ આદિથી જાણવા અને આના પછીના સૂત્રમાં પણ કે છે સત સંખ્યા આદિ આવી એનાથી પદાર્થોને જાણવામાં આવે ખ્યાલ આવે ને જો આપણે એનું આગળની સ્લાઇડ લઈએ આના મીનિંગ શું છે આ છ શબ્દ કીધા એના એનો ભાવ શું છે જો ટીકા સૂત્ર થી વિષય વસ્તુ ટેબલ છે ને જો નિર્દેશ એટલે શું વસ્તુ સ્વરૂપ કે કથન નો નિર્દેશ કહે છે જે પણ વસ્તુની વાત કરવામાં આવે છે એને નિર્દેશ છે જેવી રીતના આત્મા કેવો છે એનું જે વર્ણન કરવામાં આવે એ નિર્દેશ છે બરાબર સ્વામિત્વ સ્વામિત્વ એટલે સ્વામી કોણ છે એનો ઓનર કોણ છે વસ્તુ કે અધિકારી પંગો સ્વામિત્વ કહે છે હું આત્મા છું એમ કેવું તો હું એનો સ્વામી બરાબર વિશ્વના અનંત જીવોમાં આત્મા છે તો એ અનંત જીવો એના સ્વામી છે એવી રીતે અહીંયા સમ્યક દર્શનની વાત કરી હોય તો કયા જીવ સમ્યક દ્રષ્ટિ છે કુનકુંદ આચાર્ય સમ્યક દ્રષ્ટિ છે તો કુનકુંદ આચાર્ય સમ્યક દર્શનના સ્વામી છે ખ્યાલ આવે સમ્યક દર્શન શું છે તો એ નિર્દેશમાં આવ્યું બરાબર સમ્યક દર્શન શું છે એ નિર્દેશ એના અધિકારી કોણ છે તો સ્વામી બરાબર
हवे कहो साधन वस्तु की उत्पत्ति के कारण को साधन कहते हैं। वस्तु की उत्पत्ति की कारण को साधन है। जैसे ना आत्मा नु साधन सुन ज्ञान नहीं जो अयम बोलनी बात में हाँ साधन कुछ है वस्तु की उत्पत्ति के कारण को तो अहिया आत्मा क्या रे उत्पन्न होता नहीं तो आत्मा नु साधन तुझे कि आत्मा अनादि अनंत के है ये साधन क्या लगा सम्यक दर्शन नु साधन तू सम्यक दर्शन की उत्पत्ति नु कारण तू के पोताना आत्मा में लीन थई ने आत्मा नो अनुभव करवो ये सम्यक दर्शन की उत्पत्ति नु कारण એટલે आत्मा नो अनुभव है ये निकाल अरे इन आपने डिटेल जोसु थोड़ी करना अधिकरण अधिकरण એટલે કે વસ્તુ કે આધાર કો અધિકરણ કહેતે હે એટલે શક્તકારકમાં આવે છે ને કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ તો જેના આધારે વસ્તુ રહે છે એ આધારને અધિકરણ કહે છે વસ્તુ કે આધાર કો અધિકરણ તો આત્માના અધિકરણ આત્માનું અધિકરણ કોણ આત્મા પોતે આત્મામાં જે અસ્તિત્વ ગુણ આદિ જે છે અનંત ગુણોની અનાદિ અનંત સત્તા છે એ જેનું અસ્તિત્વનું કારણ છે સમ્યક દર્શન નું અધિકરણ કોણ પોતાના આત્માના અનુભવના આધારે સમ્યક દર્શન રહે છે માટે આત્માનો આધાર છે ચાલો હજી આપણે જો આપણે થોડી વારમાં જોશું ડિટેલ સ્થિતિ વસ્તુ કે કાળ કી મર્યાદા તો સ્થિતિ કહે છે કેટલો વખત સુધી રહે છે આત્માની સ્થિતિ અનાદિ સમ્યક દર્શનની સ્થિતિ આમ જોઈએ તો એક સમયની ભલે આમ જોઈએ તો પરંપરાની અપેક્ષા એ સાદી કાળ સાદી સ્થાન અને અનાદિકાળની અપેક્ષા એ જોઈએ એટલે સંસારી અવસ્થા એ જોઈએ તો સાદી સ્થાન અને પછી આમ જોઈએ તો સાદી વિધાન વસ્તુ કે ભેદો કો વિધાન કહે છે આપણે ભેદ પ્રભેદ કરતા જઈએ આત્માનું વિધાન શું તો આત્મા બહિરાત્મા છે અંતરાત્મા પરમાત્મા આદિ જે પણ અનેક રીતે ભેદો કરી શકાય તે બધું વિધાન છે આ તેની વાત કરે છે ફરીથી જો પદાર્થને જાણવો જાણે આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા તત્વાર્થને જાણવો તત્વાર્થને સાધારણ રીતે કેવી રીતે જાણ્યા કે પ્રમાણને લઈથી જાણે બરાબર તો પ્રમાણને લઈથી આપણે કેવી રીતે જાણ્યા કે વસ્તુ જે અનેકાંતાત્મક છે એ અનેકાંતાત્મક આખી વસ્તુને એક સાથે પૂરેપૂરી જાણવી એ સમ્યક જ્ઞાન એ પ્રમાણ છે એમાં એની એક અંશને એક અંશને મુખ્ય કર્યો એ નવી છે તો જો ત્રિકાળી અંશને મુખ્ય કરીએ તો એ દ્રવ્યાર્થિક નહીં છે અથવા નિશ્ચય નહીં છે અને પર્યાય અંશને મુખ્ય કરીએ તો પર્યાયાર્થિક નહીં છે અથવા વ્યવહાર છે બરાબર તો તત્વાર્થને આવી રીતના આપણે જાણીએ એ સાધારણ રીતે હવે તત્વાર્થને વધારે ડિટેલમાં અથવા સમ્યક દર્શનને વધારે ડિટેલમાં જાણવું હોય તો આ છ પેરામીટરથી જાણી શકાય બરાબર જો હવે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરશું સમ્યક દર્શન ઉપર જો પદાર્થને જાણવું બરાબર એમાં પછી પાછા બે ભેદ પડતા જ નથી ખરેખર તો એક રીતે જોઈએ તો પદાર્થને જાણવું પછી માં વધારે ડિટેલ કરીએ બે ભેદ પાડીએ તો પ્રમાણ મળે પછી એમાં વધારે ભેદ પાડતા જઈએ તો બધા ચલાવે છે પ્રકાર કે સમ્યક દર્શન કા વર્ણન છે પ્રકાર કે સમ્યક દર્શન નથી ખરેખર પણ સમ્યક દર્શન નું આ છ પ્રકારે વર્ણન ચલાવે નિર્દેશ નિર્દેશ એટલે શું કે પદાર્થ કે વર્ણન કો વસ્તુ સ્વરૂપ કે કથન કો નિર્દેશ કહેતે હૈ તો સમ્યક દર્શન શું છે કે જીવાદી સાત તત્વો કી યથાર્થ શ્રદ્ધા પૂર્વક નિજ શુદ્ધાત્મા કા પ્રતિભાસ વિશ્વાસ પ્રતીતિ કો નિર્દેશ કહેતે હૈ મતલબ એને સમ્યક દર્શન કહેવાય છે અને સમ્યક દર્શન નું આવું વર્ણન એને નિર્દેશ કહેવાય છે ખ્યાલ આવે છે કે નહીં કોમ્પ્લિકેટેડ થાય છે ખ્યાલ આવે છે સમ્યક દર્શન શું છે એનું વર્ણન કરવું એને કહેવાય નિર્દેશ તો સમ્યક દર્શન શું છે કે જીવાદી સાત તત્વો કા યથાર્થ શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્મા કા પ્રતિભાસ વિશ્વાસ પ્રતીક ઉસે સમ્યક દર્શન કહે સ્વામી સમ્યક દર્શન ને પ્રગટ કોણ કરે જીવ કરે કે પૂજગલ કરે કે કોણ કરે નિર્દેશ એટલે સ્વરૂપ નિર્દેશ એટલે એનું મતલબ હા, તો પ્રગટ કોણ કરે તમને દર્શન? જીવ કરે. પણ કયા જીવ? જો જીવ કરે તો સાધારણ થઈ ગયું ને, જનરલ હાઈ લેવલ ડિસ્કશન. હવે એમાં ભેદ પ્રભેદ પાછા પાડવા હોય તો જો ચારે વ્રતિના સંગી પંચેન્દ્રિય જીવ એના સ્વામી છે. જો હાઈ લેવલ પર એ સમ્યક દર્શન નો સ્વામી કોણ? એ જીવ. એનાથી વધારે સૂક્ષ્મ જે તો કોણ? એ ચારે વ્રતિ નથી. એનાથી વધારે સૂક્ષ્મ જે તો કોણ? એ ખાલી સંગી પંચેન્દ્રિય જીવ છે. હવે એનાથી વધારે સૂક્ષ્મમાં જઈએ તો જો આ સર્વાર્થ સિદ્ધિ હું શાસ્ત્ર લઈને આવે, આમાં ઓલમોસ્ટ એક આટલો મોટો પેરેગ્રાફ સ્વામી ઉપર આપ્યો જે આ બુકમાં નથી, એટલે હું અલગથી લઈને આવ્યો. જો આપણે થોડું બે ચાર વસ્તુ વાંચીએ એટલે આપણને એક આઈડિયા આવે. આ ડિટેલ ડિટેલમાં જતા જવું એ પર્યાયાર્થિક નયનું કથન છે. એના ભેદ પ્રભેદને જાણવા એ આપણે આગમનો વિષય છે તત્વાર્થ સૂત્ર. એટલે તત્વાર્થ સૂત્રમાં આવા ભેદ પ્રભેદોનું વર્ણન આવે છે. જો હું થોડું વાંચું છું, સ્વામિત્વ કા અર્થ અધિપત્ય હૈ, જિસ નિમિત્તે વસ્તુ ઉત્પન્ન હોતી હૈ ઉસે સાધના આરોપ કરી રહ્યો છે. એક મિનિટ. સામાન્ય સે જીવ કો હોતા હૈ. ક્વેશ્ચન પૂછો સમ્યક દર્શન કિસે હોતા હૈ, એટલે એનો સ્વામી કોણ? સામાન્ય સે જીવ કો હોતા હૈ ઓર વિશેષ થી અપેક્ષા ગતિ માર્ગના કે અનુસાર. એટલે ચારે ગતિના જીવોને થાય છે. હવે ચારે ગતિમાં કોને થાય છે? તો જો નરક ગતિ મેં સબ પૃથ્વીઓ કે, એટલે પાંચે નરકના જીવોને સમ્યક દર્શન થાય છે. પણ કોને થાય છે? કે પર્યાપ્ત નારકીઓ કો. હવે પર્યાપ્ત ને અપર્યાપ્ત શું છે ખ્યાલ છે? જયારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો શરૂઆતનો જે અંતર્મુહૂર્તનો કાળ હોય ત્યારે એ હજી પોતાના શરીરને ડેવલપ કરવા માટેની પર્યાપ્તિ પ્રગટ કરે છે, એટલા કારણે અપર્યાપ્ત કાળ છે સામાન્ય પરિભાષા. જ્યાં સુધી હજી એનું ફુલ્લી ડેવલપમેન્ટ નથી થયું, સોરી, જ્યાં સુધી એની કેપેબિલિટી ટુ ડેવલપ નથી થઈ, જેવી રીતના મનુષ્ય ગતિમાં કોઈ જીવ આવે તો વિધિન ફર્સ્ટ અંતર્મુહૂર્ત એ જીવમાં ઉદગલોને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થવી જેનાથી એનું શરીર બનશે એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? શરીર બનશે તો બનશે, એને ટાઈમ લાગશે, પણ એનામાં જીવમાં એવી કેપેબિલિટી ઉત્પન્ન થવી એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. સેમ પ્રોસેસ હેપન્સ ઇન એવરી ગતિ. કે જ્યાંથી નરકમાં જાય તો નરક ગતિમાં જીવને એ નરક એના વૈકરિક શરીરના પરમાણુ ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થવી એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. અંતર્મુહૂર્ત જ રે વિધિન શોર્ટ ટાઈમ, એટલા ટાઈમને અપર્યાપ્ત કહેવાય, પાછળ ને પછી પર્યાપ્ત કહેવાય. બરાબર? તો જો નરક ગતિમાં જીવ જે પર્યાપ્ત છે એ પર્યાપ્ત એટલે કે પાછળથી એને ઔક્ષણિક અને ક્ષયક્ષણિક સમ્યક દર્શન હોતા હૈ. પહેલી પૃથ્વી મેં પર્યાપ્ત ઓર અપર્યાપ્ત દેવ જીવોને ક્ષાયિક ક્ષયક્ષણિક સમ્યક દર્શન હોતા હૈ. હવે આનો વિશેષ તમે ડિટેલમાં જાઓ તો કઈ પૃથ્વીમાં એટલે કઈ નરકમાં કઈ ભૂમિકામાં કયું સમ્યક દર્શન કેવી રીતના પ્રગટ થાય છે એનું આપો તમે એનું વિશેષ સ્વરૂપ જાણો છો. જેવી રીતના સમજો, કોઈ જીવ ક્ષાયિક સમજીતિ હોય, ક્ષાયિક સમજીતિ મનુષ્ય ગતિમાં જ થાય, બીજે કઈ થાય નહીં. બરાબર? મનુષ્ય ગતિમાં જ થાય, પણ પછી જો નરકાયુ બાંધી લીધું હોય અને અહીંયાથી નરકમાં જાય તો પહેલી નરકમાં જ જાય, બીજે ક્યાંય ન જાય. તો પહેલી નરકમાં અહીંયાથી ક્ષાયિક સમજક તો લઈને ગયા છે, તો નેચરલી એમને પહેલા અપર્યાપ્ત કાળમાં પણ ક્ષાયિક સમજક તો છે અને પાછળથી પણ રહેશે. બરાબર? એટલે બેવ સિચ્યુએશનમાં ક્ષાયિક સમજક રહે છે. ત્યાં જઈને કોઈ ક્ષાયિક પ્રગટ કરતું નથી, એટલે બીજી થી નીચે વેધર પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય ક્ષાયિક સમ્યક તો ડઝન્ટ એક્ઝિસ્ટ. બરાબર? આટલો ખ્યાલ આવ્યો. હવે ઔક્ષણિક સમ્યક તો લો. ઔક્ષણિક સમ્યક તો ક્યારે પ્રગટ થાય? કે જે ઓલી પાંચ લબ્ધિ પૂર્વક પોતાના આત્મામાં લીન થાય તો ઔક્ષણિક સમ્યક તો થાય. ઔક્ષણિક કોઈ લઈને ન જાય. બરાબર? ત્યાં જઈને પ્રગટ કરે તો સાતે પૃથ્વીમાં અપર્યાપ્ત કાળમાં ઔક્ષમિક સમ્યક્ત્વ નથી, પર્યાપ્ત કાળમાં છે. ખ્યાલ આવ્યો? હવે ક્ષાયક્ષમિક શાયો શ્રમિક સમ્યક તો લઈને બી જઈ શકે અને ત્યાં બી પ્રગટ કરે બરાબર. તો જો અહીંયા એવી રીતના આખા કે કહેવાનો મતલબ શું છે, અહીંયા કેટલા હવે પહેલા આપણે શું કીધું કે ચાર ગતિના જીવો સંઘની જીવો સમ્યકત્વ પ્રગટ કરી શકે. હવે એમાં પાછા ભેદ પાડ્યા કયું સમ્યકત્વ, કે ત્રણ પ્રકારનું સમ્યકત્વ, ઔક્ષમિક ક્ષયો શ્રમિક ક્ષય. પછી ગતિમાં પાછા ભેદ પાડ્યા કે પર્યાપ્ત જીવો કે અપર્યાપ્ત જીવો. ખ્યાલ આવે છે? આવી રીતના ભેદ પ્રભેદ આપણે પાડતા જઈએ અને વસ્તુનું સ્વરૂપ આ સિદ્ધાંતોને સમજતા જઈએ, એને આ છ એંગલથી વસ્તુને વિશેષ સમજવાનો મતલબ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રમાણ અને નૈતિકો આપણે પદાર્થને એક સાધારણ રીતે જાણવી, હવે એનાથી વિશેષ રીતે જાણવું હોય તો આ નિર્દેશ સ્વામી આ બધાથી એના જે વસ્તુ સ્વરૂપના ભેદ પ્રભેદ પાડી પાડીને એને ડિટેલમાં જાણવું, એને પદાર્થને જાણવાની પદ્ધતિ કહેવાય છે. ખ્યાલ આવે ને? કે મેં જોયું આમ આખો પેરેગ્રાફ વાંચવાનો હતો પણ પછી કઈ કઈ વાંચ્યા કે ભાઈ આ કઈ સમજાતું નથી. એટલે તમે હોમવર્ક રીતે વાંચજો. આપણને ઘણી વાર એમ ક્વેશ્ચન થાય ને કે ભાઈ એવું શાસ્ત્રમાં આવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં ન જાય, તિબેટમાં ન જાય, અહીંયા ન જાય. તો પછી પહેલા આયુષ્ય બાંધ્યું હોય તો અહીંયા જાય, પછી આયુષ્ય બાંધે અહીંયા જાય. આટલા બધા સિદ્ધાંતો ક્યાંથી આવ્યા, આટલા બધા રૂલ ક્યાંથી આવ્યા, ક્યાં લખ્યા છે, આનો મતલબ શું, એને સમજવું કેવી રીતે? તો જે આગમ ગ્રંથોમાં આ બધા રૂલ લખેલા હોય આવી રીતે. અને આને જાણવાથી શું ફાયદો, એને જાણવાથી એ ફાયદો કે આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો સમ્યક દ્રષ્ટિ જીવને ક્યાં ક્યાં જવાનું થાય છે, એની કેવી કેવી ભૂમિકા બને છે, એના આગળ કેવા ભાવો થશે, આ બધાનું વિશેષ ન જાણે તો સમ્યકનું સ્વરૂપ પૂરેપૂરું જાણી શકતા નથી. ભલે આ જ્ઞાનનો વિષય છે, એકવાર વાંચી જાઓ તો સમજાઈ જાય, કદાચ બધું યાદ ન રહે પણ ત્યાં શું છે, સમજવાનું મહત્વ છે. સમજવાથી સમ્યકનું સ્વરૂપ બરાબર સમજાય છે તો એને જીવ પ્રાપ્ત કરી શકે. બરાબર, ચાલો આગળ વાંચો. જો આપણે શું વાંચ્યું, નિર્દેશ એટલે એનો સ્વરૂપ, સ્વામી એટલે કે કોણ પ્રગટ કરી શકે. તો ચારે ગતિના સંઘની પંચેન્દ્રિય જીવ સમ્યક પ્રગટ કરી શકે. સાધન, કયા સાધન દ્વારા સમ્યક પ્રગટ કરે છે? તો જો સમ્યકને પ્રગટ કરવાના બે સાધન છે, અંતરંગ અને બહિરંગ. જો એનો ચાર્ટ ઉપર આવ્યો આપણે નેક્સ્ટ સ્લાઇડ. સમ્યક દર્શન કા સાધન, તો જો અંતરંગ કારણ અને બહિરંગ કારણ અથવા બાહ્ય કારણ. આપણે નિમિત્ત ઉપાદાનમાં પણ જોઈએ છે અંતરંગ કારણ ને બહિરંગ કારણ. ખ્યાલ આવે? તો જો અંતરંગ કારણ કોણ છે સમ્યકને પ્રગટ કરવાનું, એક પોતાનો શુદ્ધાત્મા, સ્વ શુદ્ધાત્મા કે ત્રિકાલી જ્ઞાયક ભાવ કા આશ્રય લેના. બરાબર, સમય તો કેવી રીતના પ્રગટ થાય, કે જયારે પોતાના આત્માનો જીવ આશ્રય લે અને એમાં ગીન થાય તો સમય તો પ્રગટ થાય. આ અંતરંગ કારણ જ વાસ્તવિક કારણ હોય છે. બરાબર, હવે બાહ્ય કારણ કોણ છે, કે જો એમાં ઘણા બધા જુદા જુદા કારણો હોય શકે. હવે બાહ્ય કારણ તમારે કારણની અપેક્ષાએ જો ખાલી વર્ણન કરવું હોય તો એક સાધારણ વર્ણન કરો કે ભાઈ જે અકૃત્રિમ જિનાલયના દર્શન કરે છે એને સમ્યક્ત થઈ જાય છે, અથવા પંચકલ્યાણકનું દર્શન સ્વરૂપ જોવે છે તો સમ્યક્ત થઈ જાય છે, શાસ્ત્ર સ્વાધ્યાયથી સમ્યક દર્શન થાય છે, જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાથી સમ્યક દર્શન થાય છે, આદિ આદિ બધું એક સાધારણ કારણ છે. અહીંયા કેવી રીતના વર્ણન કર્યું છે કે ગતિથી બાયફર્કેટ કર્યું, કઈ ગતિમાં કયા કારણો ઉપલબ્ધ છે. ખ્યાલ આવે ને? તો જો બાહ્ય કારણ, તિર્યંચ અને મનુષ્યને કયા કયા કારણ છે, કે એમને જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ, જિનબિંબ દર્શન, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાથી, ધર્મ શ્રવણ કરવાથી અથવા જાતિ સ્મરણ જ્ઞાનથી સમ્યક્ત્વ થાય છે. જો હવે આ વાંચ્યું ને આપણે એમાં કઈ ને કોઈ શંકા પૂછી, જો શંકા, સર્વ નારકી જીવોને વિભંગ જ્ઞાન દ્વારા એક બે યા ત્રણ આદિ ભાવ જાણે છે તો તે બધાને જાતિ સ્મરણ તો થાય છે. માટે બધા નારકી જીવોને સમ્યક દ્રષ્ટિ કઈ સમ્યક દર્શન થઈ જવું જોઈએ. અહીંયા કારણ શું કીધું કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું કારણ જાતિ સ્મરણ. ખ્યાલ આવ્યો? અહીંયા ક્વેશ્ચન પૂછ્યો એટલે બધા જ નારકી જીવોને વિભાવ જ્ઞાન ને કુ અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન ને કારણે પહેલાના ભાવોનું જાણવું થાય છે તો જાતિ સ્મરણ તેમને છે. તો એમની દ્રષ્ટિ હોવા જોઈએ બધા. તો જો આન્સર આપે ત્યાંથી સાંભળજો. સામાન્ય રૂપે ભાવ સ્મરણ દ્વારા સમ્યકની પ્રાપ્તિ થતી નથી. ખાલી ભાવોનું યાદ કરવાથી સમ્યક પ્રાપ્ત થતા નથી. કેમ કે આજે પણ આપણે જો તમે ગૂગલ કરો કે તમને ગૂગલ થી હમણાં પણ બીજા દેશોમાં એવા ઘણા એક્ઝામ્પલ મળી જાય છે જેની જાતિ સ્મરણ છે. તો કઈ બધા સમય દ્રષ્ટિ થઈ જતા નથી. ખાલી ભાવ સ્મરણ થી જાતિ સ્મરણ, ખાલી ભાવ સ્મરણ થી સમય દર્શન થતું નથી. જો આગળ વાંચો પણ પૂર્વ ભાવમાં ધર્મ બુદ્ધિ થી કરેલા અનુષ્ઠાનોના ઊંધા પર એટલે કે વિફળ હતા એવી પ્રતિથી પ્રથમ સમ્યકની ઉત્પત્તિનું કારણ થાય છે. ખ્યાલ આવે? પૂર્વ ભાવમાં મેં ધર્મના નામે જો આમ કર્યું છે, આમ કર્યું, આમ કર્યું અને બધું ટ્રાય કરી લીધું પણ એનાથી કઈ કર્યું નહીં એટલે આ જ ધર્મ સાચો છે, આ જ વસ્તુ સ્વરૂપ સાચું છે એવો નિર્ણય થતા એને સમ્યકની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવે? ખાલી કઈ મેમરીથી કોઈને સમ્યક તો પ્રાપ્ત થતું નથી. સંજય મેમરી ને કરેક્ટ યુટિલાઇઝેશન કરે જેવી રીતના આગળ આપણે નારકી આદિમાં પણ જોશું તો નારકી હવે પણ પહેલાનું જ્ઞાન તો છે તે પહેલાના જ્ઞાનથી ખાલી એમને સમ્યક તો થતું નથી. ખ્યાલ આવે? એ લક્ષમાં રાખીને ભાવ સ્મરણને સમ્યક દર્શનની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. અહીંયા જાતિ સ્મરણથી સમ્યક દર્શન કેમ કીધું કે એમાં ઇમ્પ્લિસિટલી સમજ્યું કે ઓલું તત્વચિંતન આદિ એમાં છે. તત્વ વિચારથી સમ્યક દર્શન થાય છે, ખાલી જાતિ સ્મરણથી નથી. નારકી જીવોને પૂર્વનું સ્મરણ હોવા છતાં ઉપર કહેલા ઉપયોગનો ઘણાને અભાવ છે. મેજોરિટી નારકી જીવો તો અસંખ્યાત અસંખ્યાત છે ને નીચે, એમાંથી બહુ ભાગ તો નીચા દ્રષ્ટિ છે. બધાને જ જાતિ સ્મરણ તો છે પણ એવો ઉપયોગનો, એવું એનાલિસિસ, એવું તત્વ વિચારનો અભાવ છે એટલે સમ્યક દર્શન થતું. ખ્યાલ આવો? જો આગળ તિર્યં તેને મનુષ્યમાં કયા કારણો કીધા? જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ, જીન બિન દર્શન. ચલો હવે દેવગતિ. તો દેવગતિમાં બાયફર્કેટ કર્યું, પહેલા 1-12 સ્વર્ગ, પછી 12-16 સ્વર્ગ અને પછી 9 ગ્રેવેજ અને ઉપર ના જઈએ. ખ્યાલ આવે? તો જો 1-12 સ્વર્ગમાં શું સાધનો છે એમની પાસે? કે એમને પણ જાતિ સ્મરણ છે, ધર્મ શ્રવણ છે, જીન કલ્યાણક દર્શન છે અને દેવવૃદ્ધિ. જાતિ સ્મરણના એટલે ફરીથી પહેલાની જેમ જ કે પૂર્વના ભાવોમાં આ જાતનું મેં ધર્મ શ્રદ્ધાન કર્યું હતું એનાથી કઈ ફાયદો ન થયો, અથવા જો પૂર્વના ભાવોમાં આ શ્રદ્ધાન કર્યું હતું અને સાચું હતું તો એનાથી એમને સમ્યકની પ્રાપ્તિ થાય છે. કદાચ કહ્યું હોય પછી છૂટી જાય વળી પાછું થાય. ખ્યાલ આવે? ધર્મ શ્રવણ આપણે જીનેન્દ્ર ભગવાનના સમોચરણ આદિમાં જાય છે તો ધર્મ શ્રવણ કરે. જીન કલ્યાણક દર્શન જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 1-12 સ્વર્ગના જીવો, 1-16 સ્વર્ગના જીવો અહીંયા પંચ કલ્યાણક ઉજવવા આવે છે એટલે એમને કારણ આપ્યું જીન કલ્યાણક દર્શન અને દેવવૃદ્ધિ. જે 1-12 સ્વર્ગના જીવો છે એ ઉપરના દેવોની વિશેષ વૃદ્ધિ જોઈને એમને એવો વિચાર આવે છે કે આ જીવે એવું તો શું કર્યું કે એમને આટલી વૃદ્ધિ પ્રાપ્ત થઈ અને એવો વિચાર કરતા ખ્યાલ આવે છે કે જો આ પોતાના આત્માનું કલ્યાણ કરીને એને આવી વૃદ્ધિ પ્રાપ્ત થઈ એમ કરીને એને સમ્યક દર્શન થાય છે. હવે જો 12-16 સ્વર્ગમાં દેવ વૃદ્ધિ નથી, બાકી 3 રાખી મળતા. ખ્યાલ આવે? કેમ કે આ ઓલરેડી જીવો ઊંચા સ્વર્ગના જ છે, એમની ઓલરેડી વૃદ્ધિ છે. હવે 9 ગ્રેવેટ, 9 ગ્રેવેટના જીવો નીચે પંચ કલ્યાણક બનાવવા આવતા નથી એટલે જીન કલ્યાણક એ કાઢી નાખ્યું. તો જાતિ સ્મરણ અને ધર્મ સ્મરણ બરાબર બે જ કારણ એમની પાસે રહ્યા અને એનાથી ઉપર તો સમ્યક દ્રષ્ટિ જોઈ છે એટલે એનું તો કારણ છે. હવે જો નરક, તો નરકમાં પણ બાયફર્કેટ કર્યું, એક થી ત્રણ નરક અને ચાર થી સાત નરક. તો પહેલી થી ત્રીજી નરકમાં શું કારણ છે એની પાસે? કે જાતિ સ્મરણ થાય છે, ધર્મ શ્રવણ છે અને દુઃખાનો અનુભવ. એ અહીંયા જો હવે ક્વેશ્ચન પૂછજો, જો શંકા, નારકી જીવોને ધર્મ શ્રવણ કેવી રીતે સંભવે છે? ત્યાં તો ઋદ્ધિઓના એટલે કે સાધુઓના ગમનનો અભાવ છે. તો એનો આન્સર આપ્યો છે, સમાધાન, પોતાના પૂર્વ ભવના સંબંધીઓને ધર્મ ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત અને તમામ બાધાઓ રહિત સમ્ય દ્રષ્ટિ દેવોનું ત્યાં ત્રીજી નરક સુધી ગમન થાય છે. એની સ્ટોરી આવે છે ને કે સીતા માતાનો જીવ, એને વિચાર આવ્યો કે રાવણ ક્યાં ગયો અને ત્રીજી નરકમાં છે, તો ત્યાંથી આ લક્ષ્મણ પણ ત્યાં જ છે, તો ત્યાંથી એમને ધર્મ શ્રવણ કરાવવા આવે, સમ્ય દર્શન પ્રાપ્ત થયું. તો ત્રીજી નરક સુધી દેવો જાય છે અને ઉપદેશ આપી શકે, એનાથી નીચે જતા નથી. તો જો ચોથી થી સાતમી નરકમાં સમ્ય દર્શન પ્રાપ્ત થવાનું કારણ શું? તો જાતિ સ્મરણ અને દુઃખ અનુભવ, વેદનાના અનુભવથી સમ્ય દર્શન પ્રાપ્ત થાય છે. તો જો કોઈ શંકા કરી, એ વેદનાનો અનુભવ સમ્યકની ઉત્પત્તિનું જો કારણ હોય તો બધાના આર્યને વેદના હોય છે, બધાના આર્ય વેદનાનો અનુભવ કરે છે, માટે બધા સમ્યક દ્રષ્ટિ હોવા જોઈએ. તો જો એનો આન્સર આપે, કેટલા સરસ આન્સર આપ્યા જોઈએ, વેદના સામાન્ય સમ્યકની ઉત્પત્તિનું કારણ નથી. વેદના તો આપણને નથી, કઈક કઈક જાતિ વેદનાઓ આપણને છે ને, પણ એ ખાલી વેદનાથી કોઈને સમ્યક તો થતું નથી. તો કેવી રીતના થાય છે? તો જો પણ જેથી એવો ઉપયોગ, જે જીવોને એવો ઉપયોગ હોય છે, ઉપયોગ એટલે એવું વિચાર એમનો હોય છે કે આ વેદના મિથ્યાત્વને કારણે ઉત્પન્ન થઈ છે, એ જીવોને વેદના સમ્યકની ઉત્પત્તિનું કારણ થાય છે. જે જીવો એવો વિચાર કરે ને કે હું ક્યાં આવી ગયો, અહીંયા મને આટલી અસહ્ય વેદના કેમ ઉત્પન્ન થઈ, એવો તો મેં શું દોષ કર્યો, એમ કરીને પોતાનું અવધિજ્ઞાન મૂકે અને જુએ કે જો પહેલાના ભાવોમાં આવા તીવ્ર ઊંડી માન્યતાઓને કરી છે જેને કારણે આ દુઃખમાં આવી પડ્યો. તો વેદનાનું કારણ નિત્યાત્વ છે એમ જાણીને ત્યાંથી લક્ષ્ય હટાવે અને પોતાના આત્મામાં લક્ષ્ય કરે, જોડે અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. જે આપણે ઘણા ઓલા બીજા પણ ઉદાહરણ જોયા હોય ને કે મુનિરાજ હોય, મુનિરાજ પર ખૂબ ઉત્સર્ગ થાય અને ઉત્સર્ગ વખતે પછી શું કરે કે ત્યાંથી ઉપયોગને હટાવીને પોતાના શુદ્ધાત્મામાં જોડે અને એવો જોડે કે પછી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. તો ખાલી વેદનામાં જ ઉપયોગ રાખી રાખીને કોઈને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી, ત્યાંથી હટાવીને જે શુદ્ધાત્મા તરફ જાય તો એ સમ્યક્ત્વનું કારણ છે. જો આગળ પછી શંકા કરી કે જિન બિંબ દર્શનને સમ્યક્ત્વનું કારણ કીધું છે, બધે જ કીધું ને ઉપર, આપણે મનુષ્ય સિરિયન્સમાં પણ કીધું અને દેવોમાં પણ હોઈ શકે ને કે દેવો ત્યાં જાય છે પંચકલ્યાણ ગાદી, અરે નંદીશ્વર દીપવાદીમાં, તો ત્યાં જિન બિંબોનું દર્શન કરે અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તો જો એને શંકા ઉત્પન્ન કરી, જિન બિંબ પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ કેવી રીતે થાય? પ્રથમ સમ્યક્ત્વ એટલે અનાદિ નિત્ય વ્યક્તિને ખાલી જિન બિંબના દર્શનથી કેવી રીતના સમ્યક્ત્વ પ્રાપ્ત થાય? તો જો સમાધાન, જિન બિંબ દર્શનથી જે જીવ પોતાના સંસ્કાર શુદ્ધ આત્મા તરફ વાળે, જિન બિંબને જોઈને ત્યાંથી પોતાની દ્રષ્ટિ હટાવીને પોતાના આત્મા તરફ આવે તો જિન બિંબને સમ્યક્ત્વનું નિમિત્ત કહેવાય. ખ્યાલ આવે? નહીં તો લોકો શું સમજી લે કે ભાઈ ભગવાનના દર્શન કરવાથી સમ્યક્ત્વ થાય છે, તો ભગવાનના દર્શન જ કર્યા કરે. ખ્યાલ આવે? જે અહીંયા આન્સર શું આપ્યો કે ત્યાંથી આત્માને વાળે તેને નિર્ગત અને નિગાચિત રૂપ નિત્યાત્વાદી કર્મકલાપોનો ક્ષય દેખવામાં આવે છે, તેથી જિંદગી દર્શન પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ થાય. આજે જેટલા સમાધાન ને બધું છે ને બધું ધવલામાંથી એમણે રેફરન્સ પણ આપ્યા છે, ધવલા પુસ્તક છઠ્ઠું પૃષ્ઠ 427-428 એટલે આ વિશેષ ખાલી ત્યાંથી લીધું એટલે મેં આમાંથી વાંચ્યા એ આપણે સ્લાઇડમાં નોતા નાખ્યા એ આપણે વાંચી લીધા જો આપણે ત્રણ વસ્તુ જોઈએ કઈ ત્રણ વસ્તુ જોઈ નિર્દેશ સ્વામી અને સાધન બરાબર જો બીજી ત્રણ ફટાફટ જોઈ લઈએ અધિકરણ અધિકરણ એટલે કે આધાર એક ઉપર સ્લાઇડ એક સ્લાઇડ ઉપર છે અધિકરણ શું છે સમ્યક્ત્વ કા અંતરંગ આધાર તો આત્મા હૈ ઓર બાહ્ય આધાર ત્રસનાલી ત્રસનાલી કેમ સમ્યક્ત્વ નો આધાર છે ત્રસ નાળીમાં જ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે અને એમાં પણ જે સંઘની પંચેન્દ્રિય છે એને જ સમ્યક્ત્વ થાય છે તો એ સમ્યક્ત્વ ક્યાં પ્રગટ થાય કે ત્રસ નાળીમાં અસંખ્યા દ્વીપ સમુદ્ર છે એમાં છેલ્લા સમુદ્ર જે દ્વીપ આદિ છે ત્યાં સંઘની પંચેન્દ્રિયને પણ પ્રાપ્ત થઈ શકે ઉપર દ્રૈવેક આદિના જીવો છે અનુદિશ અનુસ્તર ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ છે નીચે સાતમી નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ છે બધે જ એક ત્રસ નાળીનો વિસ્તાર કેટલો એક રાજુ બાય 14 રાજુ બરાબર એટલે એ ત્રસ નાળી એ બાહ્ય આધાર અંતરંગ આધાર તો આત્મા પોતે છે ચલો આગળ સ્થિતિ સ્થિતિ અને વિધાન તિરિયન્સ ને જીનેન્દ્ર ભગવાન ના દર્શન એવી રીતના કે તિરિયન્સ પણ આવી રીતે ઘણી વાર દર્શન કરીને એમને ન ત્યાં પણ ત્યાં કોઈ જીનેન્દ્ર ભગવાન નથી બધા જ સાધન બધા જ એક્સપિરિયન્સ ને અપ્લાય થાય જરૂરી છે આ કઈક સાધારણ એમ કહ્યું એક્સપિરિયન્સ જયારે જે રીતના સમોચરણ માં જાય છે તો ભગવાન ના દર્શન કરીને તમને નથી થઈ જાય બાર વાળાને ન થાય એને એને ખાલી જાતિ સ્મરણ જ એનું સાધન છે ચાલો સ્થિતિ સ્થિતિ અને વિધાન જો સ્થિતિ નો ચાર્ટ આપણે કાઢીએ એક સ્લાઇડ સ્કીપ કરીને સમ્યક દર્શન ની સ્થિતિ તો સમ્યક દર્શન ના ત્રણ પ્રકાર છે ઔક્ષણિક ક્ષાયોક્ષણિક અને ક્ષાય એ ત્રણેયની જગન્ય સ્થિતિ કેટલી કે અંતર્ગત જો ઔક્ષણિક સમ્યક્ત્વ તો થાય છે અંતર મુહૂર્તમાં એ કન્વર્ટ થઈ જાય એટલે એની તો જગન્ય અને ઉત્કૃષ્ટ બે અંતર મુહૂર્ત છે ક્ષાયોક્ષણિક સમ્યક્ત્વમાં પણ જગન્ય અંતર મુહૂર્ત એના પછી કાં તો નિત્યાત્મા આવી જાય શાહિદ સમ્યક્તિ થઈ જાય કઈ પણ થઈ શકે શાહિદ સમ્યક્તિ ની જગ્યા ની અંતર મુહૂર્ત છે કેવી રીતે શાહિદ સમ્યક દ્રષ્ટિ ને જગન્ય સ્થિતિ અંતર મુહૂર્ત કેવી રીતે સમજો કોઈ નિત્ય વ્યક્તિ દ્રવ્ય લિંગી જીવ છે એને સમ્યક દર્શન પ્રગટ કરીને સીધું સાતમું ગુણસ્થાન પ્રગટ કર્યું એના પછી જીનેન્દ્ર ભગવાન ના પાંચ મૂળ માં ત્યાં જ એને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને પછી અંતર મુગત માં શ્રેણી માંગીને ત્રીજા સિદ્ધ થઈ ગયું સંસારની અપેક્ષા હા સંસારમાં રહેવાની અપેક્ષા એ જો જગન્ય તીનો પ્રકાર કે સમ્યક દર્શન થી જગન્ય તે જગન્ય સ્થિતિ અંતર મુગત છે સંસારમાં રહેવાની અપેક્ષા પછી સિદ્ધ અવસ્થામાં તો ક્ષાયિક જ છે ઉત્કૃષ્ટ સ્થિતિ તો ઔક્ષણિક સમ્યક્ત્વ ની અંતર્મુહૂર્ત ક્ષાયોક્ષણિક સમ્યક્ત્વ ની 66 કારણ હવે 66 કારણ નું પણ વર્ણન આમાં છે તમે વાંચ્યો ક્યારે કે મનુષ્ય હોય પછી 20 સાગર ના દેવ થાય પછી પાછા મનુષ્ય થાય પછી 22 સાગર ના દેવ થાય પછી પાછા મનુષ્ય થાય પછી 24 સાગર ના દેવ થાય પછી પાછા મનુષ્ય થઈને મોક્ષ થાય ચાલો એવું આખું વર્ણન છે અને ક્ષાયિક સમ્યક્ત્વ ની તો જો મોક્ષમાં તો એક ક્ષાયિક જ છે એટલે સાધી અનંત પણ સંસારમાં રહેવાની અપેક્ષા છે અહીંયા મનુષ્ય હતા 8 વર્ષ અને અંતર મુહૂર્ત માં એમને શાહી સમ્યક્ત્વ પ્રગટ કર્યું હવે એક કોડા કોડી સાગર આ ભાવ પછી 33 સાગર નો નેક્સ્ટ ભાવ એના પછી પાછો એક સોરી એક કોડા કોડી સાગર એક કોટી પૂર્વ નો મનુષ્ય ભાવ પછી 33 સાગર નો દેવ નો ભાવ પછી પાછો 1 કોટી પૂર્વ નો મનુષ્ય એટલે 2 કોટી પૂર્વ પ્લસ 33 સાગર માઇનસ 8 વર્ષ ને અંતર એટલો શાહી સમ્યક્ત્વ નો ઉત્કૃષ્ટ કાળ છે બરાબર આપણી સ્થિતિ ની વાત અને છેલ્લું નેક્સ્ટ સ્લાઇડ વિધાન વિધાન એટલે એના ભેદ પ્રભેદ આવી હવે આમાં તો લિમિટલેસ છે તમે જેટલા ભેદ પ્રભેદ પાડી શકો એટલા બરાબર સમ્યક દર્શન કા વિધાન તો જો વિધાન અનુસાર સમ્યક દર્શન, સ્વપર્યાયથી યોગ્યતા અનુસાર ઔક્ષમિક ક્ષયોક્ષમિક સ્થાયી અથવા એના ભેદ રૂપ જોવા જઈએ તો દસ જો અહીંયા સરસ લખ્યું છે. સમ્યક દર્શન સાધારણ રીતે જોઈએ તો એક જ પ્રકારનું છે, એટલે બધા સમ્યક દ્રષ્ટિ સમાન. એને સ્વપર્યાયની લાયકાતની અપેક્ષા એ ત્રણ પ્રકારના છે, ઔક્ષમિક ક્ષયોક્ષમિક સ્થાયી. અહીંયા બીજું પણ કંઈક છે, નિસર્ગ ઔર અધિગમન કી જગત કી અપેક્ષા દો પ્રકાર કા દિયે બરાબર. સાધારણ રીતે એક, નિસર્ગ અધિગમન પ્રમાણે બે, પછી પર્યાયની અપેક્ષા એ ત્રણ, બાકી તમે ભેદ પ્રભેદ પાડતા જાવ તો ઘણા થાય. બાકી અહીંયા જે દસ પ્રકારના સમ્યક છે, કયા નિમિત્તથી પ્રગટ થયા છે, તો આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાળ, પરમ અવગાળ, એ પ્રમાણે દસ પ્રકારના સમ્યક છે. આ રીતે પદાર્થને જાણવા માટે, વસ્તુ સ્વરૂપને જાણવા માટે સાધારણ કીધું પ્રમાણ અને નહીં, એનાથી વિશેષ છ પ્રકારે પદાર્થને જાણી શકાય. એનાથી પણ આગળ જે આપણે હવે આઠ પ્રકાર જોતું હોય, નેક્સ્ટ એક જોઈ લઈએ. આઠમા સૂત્ર રાખજો સામે. તો જો નિશ્ચય સમ્યક દર્શન આદિ કે જાણે કે અમુખ્ય ઉપાય અન્ય કરે છે, બીજી રીતે ઉપાય બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે, તો સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર ભાવ અલ્પ બહુત્વ આદિ એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા સ્ટોપ કરો. જીવવાની હે જિનવાણી ભારતી સૌની જપો દુરે જ્યોતિરી શરણાગ્રહે સોપાવે સુખ છે જ્યાં વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા દે તો હું બોલો. જિનવાણી માતનો જય હો.